நமோ அரிஹந்தானம் நமோ சித்தானம் நமோ அயரியானம் நமோ வஜ்ராயானம் முலுயே சவசாஹூனம் பூதகால பிரபு ஆபகா வஹ மேரா வர்த்தமான் வர்த்தமான ஜோ ஆபகா வஹ பவிஷ்ய மம ஜான். આપણી ચર્ચા જિનાગમના એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર ચાલી રહી છે, જેનું નામ છે કર્મ સિદ્ધાંત. આજે આપણે આ કર્મ સિદ્ધાંત વિશે અંતિમ ચર્ચા, અંતિમ લેક્ચર છે, જેમાં આપણે કર્મ સિદ્ધાંતમાં જે વિષય બાકી છે એ વિષયને આપણે પૂર્ણ કરીશું. ઘણી બધી ચર્ચા આ વિષય સંબંધી આપણે કરી. બેસિકલી જે મુખ્ય ચર્ચા થઈ એ દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ વિશે થઈ, ઘાતી અઘાતી કર્મ વિશે થઈ, અને ઘાતી કર્મના ચાર પ્રકાર અને અઘાતી કર્મના જે ચાર પ્રકાર છે એ આઠ કર્મનું જે સ્વરૂપ છે એ કર્મનું આપણે સ્વરૂપ સમજ્યું, જેમાં લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં આપણે વેદનીય કર્મ અને આયુ કર્મની ચર્ચા કરી હતી. એ વેદનીય કર્મ અને આયુ કર્મની ચર્ચા અઘાતી કર્મના અંતર્ગત કરી હતી. અઘાતી કર્મના ચાર પ્રકાર છે અને ઘાતી કર્મના ચાર પ્રકાર છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. આ ચાર ઘાતી કર્મ છે અને વેદનીય, આયુ, નામ અને ગોત્ર આ ચાર અઘાતી કર્મ છે. આપણે બહુ જ સામાન્ય ચર્ચા અઘાતી સંબંધી કરી હતી, અઘાતી કર્મ સંબંધી, કે અઘાતી કર્મના ઉદયમાં જીવને બાહ્ય સંયોગોની પ્રાપ્તિ થાય છે અને ઘાતી કર્મનો જે ઉદય છે એ જીવના પ્રતિજીવી ગુણોના ઘાતમાં નિવૃત્ત બને છે. બહુ જ સિમ્પલ સિદ્ધાંત તમે આટલો યાદ રાખજો કે ઘાતી કર્મનો સંબંધ જીવના ગુણો સાથે છે, જીવ સાથે છે, અને અઘાતી કર્મનો સંબંધ બાહ્ય સંયોગો સાથે છે. હવે એની ચર્ચામાં આપણે આજે નામ કર્મ અને ગોત્ર કર્મની ચર્ચા કરવાની છે. નામ કર્મનું સ્વરૂપ અને ગોત્ર કર્મનું સ્વરૂપ, વેદનીય કર્મ અને આયુ કર્મની ચર્ચા આપણે પૂરી કરી અને ચાર ઘાતી કર્મની ચર્ચા પણ આપણે પૂરી કરી. હવે આપણે નામ કર્મ અને ગોત્ર કર્મનું સ્વરૂપ જોઈએ અને પછી કર્મ સિદ્ધાંતનો આપણે સાર જોઈએ કે આ આખા પ્રકરણમાં આપણે ઓવરઓલ શું શીખ્યા, આપણને કર્મ સિદ્ધાંત પ્રકરણ સમજીને શું લાભ થયો, આપણા જીવનમાં આ કર્મ સિદ્ધાંત સમજવાથી શું ફાયદો થયો, અને પ્રેક્ટિકલી આપણે આપણા જીવનમાં આ સિદ્ધાંતને કેવી રીતના અપ્લાય કરી શકીએ એની આપણે થોડી ચર્ચા કરીશું. આજથી અષ્ટાનિકા મહાપર્વ પ્રારંભ થયો છે. અષ્ટાનિકા મહાપર્વ સંબંધી આપણે ઘણી બધી વાર પૂર્વમાં ચર્ચા કરી છે, થોડી ચર્ચા આપણે અષ્ટાનિકા મહાપર્વ સંબંધી પણ કરીશું. આપણે વધારે ભૂમિકા ન બાંધતા વિષયને પ્રારંભ કરીએ છીએ. સૌથી પહેલા તો આપણે જે નામ કર્મ અને ગોત્ર કર્મ છે એનું સ્વરૂપ સમજી લઈએ, એટલે આઠ કર્મનું જે સ્વરૂપ છે એ સમજાય. આપણે વિસ્તારથી ચર્ચા જ્ઞાનાવણી દર્શનાવણીની કરી હતી. આપણે મોહનીય કર્મની ચર્ચા પણ વિસ્તારથી કરી હતી, જેમાં આપણે દર્શન મોહ અને ચારિત્ર મોહની ચર્ચા કરી હતી, અને આપણે અંતરાય કર્મની પણ ચર્ચા કરી અને પછી વેદનીય અને આયુ કર્મની પણ ચર્ચા કરી. હવે નામ કર્મમાં સૌથી પહેલા તો નામ કર્મની જે પરિભાષા છે એ પરિભાષા હું અહીંયા વાંચું છું અને એ પરિભાષાના આધારે આપણે એની ચર્ચા કરશું. સૌથી વધારે ભેદ નામ કર્મના છે. નામ કર્મની જે પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ છે, એની ઉત્તર પ્રકૃતિ જે છે એ સૌથી વધારે છે. 93 ભેદ નામ કર્મની છે. 5 ભેદ જ્ઞાનાવરણીય, 9 ભેદ દર્શનાવરણીય, 28 પ્રકાર મોનીય કર્મ અને 5 પ્રકારના અંતરાય કર્મ, વેદનીય 2 અને આયુ 4 અને નામ 93 અને ગોત્ર 2. આ રીતે તમે ટોટલ કરશો તો 148 પ્રકૃતિ થશે. ખ્યાલ આવે છે? તો એમાં નામકર્મની સૌથી વધારે પ્રકૃતિઓ છે, એટલે કે નામકર્મના ભેદ જે છે એ સૌથી વધારે છે. હવે જે આની જે પરિભાષા છે એ પરિભાષા આપણે જોઈએ. યહ જીવ હિન્દીમાં છે, પરિભાષા હિન્દીમાં વાંચીશું અને પછી આપણે એને ડિસ્કશન ગુજરાતીમાં કરીએ. જો યહ જીવ અપની યોગ્યતા સે જીસ શરીર મેં રહેતા હૈ, સમજાય છે? જીવ અપની યોગ્યતા સે જીસ શરીર મેં રહેતા, આમાં શું ભિન્નતા બતાવી? જીવ ને શરીરની ભિન્નતા બતાવી. શરીર એક અલગ દ્રવ્ય છે અને જીવ એક અલગ જાતિનો દ્રવ્ય છે, પરંતુ શું થાય છે કે સંસાર દશામાં જ્યાં સુધી જીવને સિદ્ધ દશા પ્રગટ નથી થતી ત્યાં સુધી જીવ પોતાની યોગ્યતાથી, કોઈના કારણે નહીં, જીવ પોતાની યોગ્યતાથી કોઈને કોઈ શરીરમાં રહે છે, એટલે કે વૈકરિક શરીર યા તો આહારક શરીર, સમજાય છે? ઔદારિક શરીર, ઔદારિક શરીર દેવ અને નારકીઓનું વૈકરિક શરીર છે, ખ્યાલ આવે છે? દેવ અને નારકીઓનું કયું શરીર છે? વૈકરિક છે. અને મનુષ્ય અને તિર્યંશના સ્થૂળ શરીરને કયું શરીર કહેવાય છે? ઔદારિક શરીર કહેવાય છે. તો જે ઔદારિક શરીર છે કે જે વૈકરિક શરીર છે એની સાથે કારમાન શરીર છે, જે તેજસ શરીર છે, સમજાય છે? તો એ બધા આહારક શરીર છે, એની વાત હું હમણાં નથી કરતી, પરંતુ જે આ સ્થૂળ શરીર દેખાય છે એ આ મનુષ્ય અને તિર્યંશનું જે સ્થૂળ શરીર છે એને ઔદારિક શરીર કહેવાય છે, અને દેવ અને નારકીનું જે શરીર છે એને વૈકરિક શરીર કહેવાય છે. તો જીવ પોતાની યોગ્યતાથી ક્યાં રહે છે? તો કે કોઈને કોઈ શરીરમાં રહે છે જ્યાં સુધી સંસાર દશામાં. અરિયંત ભગવાન પણ પરમોદારિક શરીરમાં છે, એ અપેક્ષાથી અરિયંત ભગવાનને પણ સંસારી કીધા છે. 14મા ગુણસ્થાનના અંત સુધી જીવ પોતાની યોગ્યતાથી કોઈને કોઈ શરીરમાં રહે છે, બરાબર? 14મા ગુણસ્થાનના અંત સમય સુધી જીવ કોઈને કોઈ ગુણ કોઈને કોઈ શરીરમાં રહે છે. પરમોદારી શરીરમાં રહેવા વાળા અરિયંત ભગવાન છે, વ્યવહારનું કથન છે. જીવ પોતાની કેવી સરસ છે પરિભાષા, જીવ નામ કર્મની પરિભાષા ચાલે છે. જીનાગમ અનુસાર નામ કર્મ કોને કહેવાય? આઠ કર્મમાં અઘાતી કર્મમાં નામ કર્મનું સ્વરૂપ સમજાવે છે. આ સ્વરૂપ સમજતા કેટલી ભ્રાંતિઓ નષ્ટ થઈ હશે, આપણા અંદરમાં ચાલતી જે મિથ્યા ભ્રાંતિઓ છે, મિથ્યા ભ્રમણા છે, એ ભ્રમણાઓ નષ્ટ થઈ જશે. તમે કહેશો નામ કર્મના સ્વરૂપને સમજવાથી શું ભ્રાંતિ નષ્ટ થશે? અનેક પ્રકારની ભ્રાંતિ ચાલે છે જીવને. જીવને એમ થાય છે કે હું શરીરનો કરતા છું, જીવને એમ થાય છે કે હું શરીરને મેન્ટેન કરું છું, હું શરીરને સંભાળું છું, હું શરીરનું ધ્યાન રાખું છું, હું શરીરમાં હેરફેર કરું છું, ખ્યાલ આવે છે? પરંતુ આ બધી ભ્રાંતિ છે. આ શરીરની જે રચના છે, આ શરીરનું જે પ્રનમન છે, આ શરીરમાં જે હેરફેર થાય છે, ખ્યાલ આવે છે? એ કર્મના ઉદય અનુસાર થાય છે. એની જે રચના છે એ રચનામાં પ્રબળ નિમિત્ત કોઈ છે તો નામકર્મ છે. નામકર્મ છે, નામકર્મના ઉદયમાં શરીર અને શરીરની જે રચના થાય છે એ નામકર્મના ઉદયમાં થાય છે. આમાં સ્વતંત્રતાની એટલી બધી ઘોષણા કરી છે. દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મની મને ભિન્નતા દેખાય છે, અદ્ભુત ભિન્નતાનો અભ્યાસ આમાં આપણને મળે છે. આપણું મિથ્યાત્વ એ જે મૂળિયા છે એ મૂળિયા હલે છે સ્વરૂપ સમજવાથી. કોનું સ્વરૂપ સમજવાથી? નામકર્મનું સ્વરૂપ સમજવાથી. યહ જીવ અપની યોગ્યતા સે જીસ શરીર મેં રહેતા હૈ ઉસ શરીર કે નિર્માણ, નિર્માણ એટલે એ શરીરનું જે સ્ટ્રક્ચર છે, સમજાય છે? એ શરીરનું જે ફોર્મેશન છે, નિર્માણ, એનું જે બનાવટ છે, આદિ મેં, સમજાય છે? નાકનો આકાર આવ્યો છે, આંખનો આકાર આવ્યો છે, વાળ છે, શરીરનું સંહન છે, આકાર છે, જે હાડકાઓની મજબૂતી છે, સમજાય છે? જે સુસ્વર છે, દુસ્વર છે, એ કોઈક જે માઇન્યુટ જે વસ્તુઓ છે એનું જે નિર્માણ થાય છે, એનું જે ફોર્મેશન થાય છે, એ ફોર્મેશનમાં જીસ કર્મ કા ઉદય નિમિત્ત હોતા હૈ ઉસ કર્મ કો નામ કર્મ કહેતે હૈ. શું પહેલા શું વાત કહી? ત્રણ પોઈન્ટ. જીવ અપની યોગ્યતા સે શરીર મેં રહેતા હૈ, બરાબર છે? તો સૌથી પહેલા તો જીવ અને શરીરની ભિન્નતા બતાવે, જીવ અને શરીરની ભિન્નતા બતાવીને જીવ જુદા પુદગલ જુદા યાહી તત્વ કો સાર બાકી જો કશું ઓર હૈ યાહી કો વિસ્તાર. જીવ અને આત્માની ભિન્નતા બતાવી અને જે જીવ અને શરીરની ભિન્નતા બતાવી અને જે શરીરમાં જીવ રહે છે, સાંભળજો ધ્યાનથી, જે શરીરમાં જીવ રહે છે એ શરીરની જે રચના છે, એ શરીરનું જે પરિણમન છે, એ શરીરનો જે આકાર પ્રકાર છે, એ શરીરની જે હાઈટ બોડી છે, એ શરીરનું જે પરિણમન છે, એ પરિણમનમાં નિમિત્ત કોણ છે? નિમિત્ત છે નામ કર્મ. એ પણ નિમિત્ત છે નામ કર્મ, પણ શું છે? નિમિત્ત છે. ઇફ યુ ગો ટુ સી, શરીરના એક એક પરમાણુઓનું પરિણમન સ્વતંત્ર છે. એનો કરતા નામ કર્મ પણ નથી, એનો કરતા જીવ પણ નથી. કેન યુ સી થ્રી થિંગ્સ ડિફરન્ટ? ત્રણ વસ્તુ અલગ દેખાય છે તમને. એક તો શરીર, જેને આપણે કહીએ નો કર્મ. એક કર્મ, દ્રવ્ય કર્મ, એટલે જે કારમાન વર્ગના થી બનેલું જે કારમાન શરીર છે, જે કર્મ નો સમૂહ છે, નામ કર્મ છે, ગોત્ર કર્મ છે, વેદનીય કર્મ છે, એ આઠ કર્મ નો સમૂહ, જે કાર્મિક શરીર છે, બરાબર છે, એને આપણે દ્રવ્ય કર્મ કહીએ છીએ. જે આ શરીર છે એને આપણે નો કર્મ કહીએ છીએ, ઔદારિક શરીર છે. અને આ શરીરથી અને આ કર્મના ઉદયથી, કર્મથી, શરીરથી, દ્રવ્ય કર્મથી અને શરીરથી ભિન્ન એવો જે આત્મતત્વ છે, એ આત્મતત્વ, એ ચૈતન્ય તત્વ, એ આ બેવથી ભિન્ન છે. પહેલા તો અહીંયા ત્રણ વસ્તુની ભિન્નતા કહી દીધી. આ ડેફિનેશનમાં જીવ અપની યોગ્યતા સે શરીર મેં રહેતા, બરાબર? તો જીવ અને શરીર, અને એ શરીરના નિર્માણમાં, નિર્માણ આદિ મેં જિસ કર્મ કા ઉદય નિમિત્ત હૈ ઉસ કર્મ કો નામ કર્મ કહેતે હૈ. તો નામ કર્મ આવી ગયું, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ અને આત્મા, ત્રણેય ભિન્ન છે. હવે આ ભિન્નતા જે નથી સમજતો એ અજ્ઞાની છે, અને આ ભિન્નતાનું જેને જ્ઞાન છે, ભાન છે, એ જ્ઞાની છે. અજ્ઞાનીના ભિન્નતા નથી ખબર ને, એટલે અજ્ઞાનીને નિરંતર આ શરીરમાં એકત્વ બુદ્ધિ હોવાના કારણે અજ્ઞાનીને નિરંતર આ શરીરમાં કર્તા ભાવ પડ્યો છે, મમત્વ ભાવ પડ્યો છે, સ્વામિત્વ ભાવ પડ્યો છે, એકત્વ ભાવ પડ્યો છે, સુખ ભાવ પડ્યો છે. સુખ બુદ્ધિ માની છે કે આ શરીર મને સુખી કરશે, આ શરીરના પ્રણમનથી હું સુખી છું, શરીરનું પ્રણમન મારી ઈચ્છા અનુસાર થયું તો સુખી અને શરીરનું પ્રણમન મારી ઈચ્છા વિરુદ્ધ થયું તો દુઃખી. આવી ભ્રાંતિમાં આત્મા, જીવ દુઃખને ભોગવી રહ્યો છે અને નવીન કર્મોને બાંધી રહ્યો છે, જ્યારે કે શરીરનું પ્રણમન આત્માના હાથમાં નથી. શરીરનું નિર્માણ, શરીરનું પ્રણમન, શરીરનું બદલવું, આ શરીર જે છે એનું જે કાર્ય છે એનો કરતા એ પુદ્ગલ દ્રવ્ય પોતે છે. આટલી ભિન્નતાનો અભ્યાસ હમણાં સુધી આપણને મળ્યો. આ નામ કર્મની પરિભાષા સમજવા, નામ કર્મની પરિભાષા ઇટસેલ્ફ આપણને ત્રણ વસ્તુની ભિન્નતા બતાવે છે. જીવ અપની યોગ્યતા સે શરીર મેં રહેતા હૈ, તો જીવ અપની યોગ્યતા સે શરીર મેં રહેતા હૈ, ઓર અપની યોગ્યતા સે શરીર સે નિકલ જાતા હૈ. શરીર મેં રહેતા હુઆ ભી જીવ શરીર કો છૂતા નહીં હૈ, શરીર ને અડતો સ્પર્શતો નથી. જીવ ખરેખર, તમે એમ જુઓ, જીવ પોતાના સ્વક્ષેત્રમાં છે, શરીર પોતાના સ્વક્ષેત્રમાં છે, કર્મ પોતાના સ્વક્ષેત્રમાં છે, કર્મનું પ્રણમન કર્મમાં છે, શરીરનું પ્રણમન શરીરમાં છે, જીવનું પ્રણમન જીવમાં છે. જીવ પોતાના ભાવનો કરતા છે, શરીર પોતાના પ્રણમનનો કરતા છે, કર્મ પોતાના પ્રણમનનો કરતા છે. અરે, પ્રત્યેક દ્રવ્યમાં કર્તા નામની શક્તિ છે અને એના કારણે પોતાના પ્રણમનો કરતા, પોતાના પરિણામનો કરતા, પોતાની પર્યાયનો કરતા, પોતાના ભાવોનો કરતા, પ્રત્યેક દ્રવ્ય પોતે સ્વતંત્ર થઈને કરે, સ્વતંત્ર રહીને કરે. ન તૂટ્યો કરતા ભાવ, ન તૂટ્યો મોહ ભાવ, ન તૂટ્યું અજ્ઞાન, ન તૂટી ભ્રાંતિ કે હું શરીરને બનાવું છું, શરીરને બનાવું છું, હું શરીરનો નિર્માણ કરતા છું, હું શરીરને મેન્ટેન કરું છું, હું શરીર ને સાચવું છું, ખવડાવું છું, પીવડાવું છું. ખ્યાલ આવે છે કેટલી ભ્રાંતિ છે મને કહો. હવે અહીંયા કેટલો ભેદજ્ઞાનનો અભ્યાસ આવ્યો કે જીવ પોતાની યોગ્યતાથી રહે છે, શરીરનું નિર્માણ પોતાની યોગ્યતાથી થાય છે, અને એ નિર્માણમાં નિમિત્ત રૂપે કોઈ કર્મનો ઉદય છે તો એ નામ કર્મ છે. એ નામ કર્મ છે, એનો કરતા જીવ નથી. જીવ ખરેખર શરીરનો કરતા નથી. હું શરીર સાંભળજો, હવે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહું છું. હું શરીરનો કરતા છું એવા મિથ્યા ભાવનો કરતા છે. શરીરનો કરતા નથી, પરંતુ હું શરીરનો કરતા છું એવું માનનાર, એવી માનતા, એવી મિથ્યા દ્રષ્ટિનો કરતા જીવ છે. અને એના કારણે જે સુખ દુઃખ થાય છે એ સુખ દુઃખનો ભોગતા જીવ છે. જે કરતા છે એ ભોગતા છે, જેનો કરતા છે એનો ભોગતા છે, જે કરતા છે એ ભોગતા છે, જે સમય કરતા છે એ સમય ભોગતા છે. રાગનો કરતા છે તો રાગના ફળમાં જે સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે એ સુખ દુઃખનો ભોગતા છે, એ આકુળતાનો ભોગતા છે. શરીરનો ભોગતા નથી, પર પદાર્થનો ભોગતા નથી, ભોજન આદિનો ભોગતા નથી, કર્મના ઉદયનો ભોગતા નથી, સંયોગોનો ભોગતા નથી, ઇન્દ્રિયના વિષયોનો ભોગતા નથી. ત્રણ કાળમ ન બની શકે કે આત્મા પરદ્રવ્યને ભોગે, આત્મા પરદ્રવ્યને કરે. કર્મ સિદ્ધાંત આપણને કેટલો નિર્ભર કરે છે, આવી કે નહીં નિર્ભરતા. એ શરીરની જે પણ રચના છે એનું ડિપાર્ટમેન્ટ નિમિત્ત તરીકે જો, નિમિત્ત તરીકે એનું ડિપાર્ટમેન્ટ નો કર્મનું ડિપાર્ટમેન્ટ પરિણામ દ્રવ્ય કર્મના હાથમાં છે. એ દ્રવ્ય કર્મના હાથમાં છે, નામ કર્મના હાથમાં છે. આ નાકની સાઈઝ, આંખની સાઈઝ, આ મોડાની સાઈઝ, આ વાળનું રહેવું, ઉગવું, ખરવું, જળવું, એનું કાળાથી સફેદ થવું, એનું જે પણ પ્રણમન છે એ બધું જ પ્રણમન સ્વતંત્ર છે. અને એમાં નિમિત્ત કોઈ હોય તો નિમિત્ત છે નામ કર્મ, નિમિત્ત છે નામ કર્મ, પણ નિમિત્ત છે નામ કર્મ પણ કરતા નથી. ચોખ્ખું લેવું છે, ઉસ કર્મ કા ઉદય નિમિત્ત હોતા હૈ, જિસ કર્મ કા ઉદય નિમિત્ત હોતા હૈ શરીર કે નિર્માણ મેં, જિસ કર્મ કા ઉદય નિમિત્ત હોતા હૈ શરીર કી રચના મેં, ઉસ કર્મ કે ઉદય કો નામ કર્મ કહેતે હૈ. આઈ હોપ તમને જે વિષય છે વિષય તમને સમજાય. ખરેખર આખી જિંદગી, આખો ભવ, આખું જીવન, આખો સમય, વીર્ય, શક્તિ બધું જ આ શરીરના હેરફેરમાં જાય છે. બહુ વાળ ઉતરે છે, બહુ આમ થાય છે, બહુ આમ થાય છે, પોઈન્ટ સમજાય છે? જાડા થઈ ગયા, પતલા થઈ ગયા, આ ખાઓ, આ ખાઓ, આ ખાવાથી આમ થશે, આ ખાવાથી આમ થશે, આમ કરો, આમ કરો, ડાયટ કરો, આ કરો, તે કરો, આ કરો, તે કરો. એકો એક અજ્ઞાની જીવનો પૂરેપૂરો સમય, વીર્ય, શક્તિ, ઉપયોગ બધું જ શરીર, શરીર અને શરીરથી રિલેટેડ નો કર્મ તરફ જઈ રહ્યું છે. કેમ? કારણ કે મિથ્યાત્વ, અજ્ઞાન એવો અંદરમાં આપણે કહીએ ને દ્રઢપણે પુષ્ટ થઈ ગયો છે કે પોતાને આ શરીર રૂપે જ અનુભવે છે. શરીરના એક એક પરણમનને પોતે કરતા બને છે. આ શરીરના એક એક પરણમનને જોઈને સુખ દુઃખની, ઈષ્ટ અનિષ્ટની, હર્ષ શોકની કલ્પના કરે છે અને એવી આકુળતાને ભોગવે છે. ભોગવે છે કોને? આકુળતાને ભોગવે છે. અજ્ઞાની તો નિરંતર રાગાદી ભાવનો કરતા છે અને આકુળતાનો ભોગતા છે. અહીંયા તો કહે છે એ જ્ઞાની ધર્માત્માને, સાંભળજો ધ્યાનથી, જે જ્ઞાની થઈ ગયા છે, મિથ્યાત્વ અને અનંતતાનું બંદી આદિ કશાય ચોપડીનો અભાવ થઈ જવા છતાં પણ જ્ઞાનીનો પણ જેટલો ઉપયોગ આત્મામાંથી બહાર છે અને સંયોગ તરફ છે, અને જે રાગાદી ભાવની ઉત્પત્તિ જ્ઞાનીને પણ થાય છે, જ્ઞાનીએ રાગાદી ભાવના કરતા અને ભોગતા કીધા છે. જ્ઞાનીને પણ, જ્ઞાનીને પણ એટલી આકુળતા છે જેટલો રાગ છે. અસ્થિરતાજન્ય રાગ છે, એની ના નથી. એ રાગમાં એકત્વ નથી, એ રાગને પોતાનું સ્વરૂપ માનતા નથી. પરંતુ જેટલો રાગ જ્ઞાનીને પણ છે એટલું દુઃખ જ્ઞાનીને પણ છે. અને એ જ સમયે એ જીવને જ્ઞાની એટલે કહેવાય છે, કારણ કે એ રાગ ભાવ હોવા છતાં પણ જ્ઞાની એ રાગ ભાવમાં એકત્વ નથી કરતા, એ રાગ ભાવમાં મમત્વ નથી કરતા, એ રાગ ભાવને પોતાનું સ્વરૂપ નથી માનતા, એ રાગ ભાવને સાક્ષી ભાવે જાણે છે. એટલે જ્ઞાની એ સમયે અકર્તા પણ છે અને રાગાદી ભાવના કરતા પણ છે, આકુરતાના કરતા પણ છે, ભોગતા પણ છે, અકર્તા પણ છે, અભોગ પણ છે. આ બધી વાત જ્ઞાનીમાં લાગુ પડશે, કારણ કે જ્ઞાનીને આત્માનો અનુભવ થઈ ગયો છે. અસ્થિરતાજન્ય રાગ છે અને એ દુઃખદાયી લાગે છે, એ હર્ષ શોકના પ્રણામ એ દુઃખદાયી લાગે છે, એટલે એને છોડવા માટેનો પ્રયત્ન કરે છે અને પુરુષાર્થ ઉપાડીને પોતાના આત્મ સ્વભાવમાં લીન થવાનો પ્રયાસ કરીને પૂર્ણતાને પામે છે. સાધક દશામાં આવો અસ્થિરતાનો રાગ આવે છે, પરંતુ એ રાગ જ્ઞાનીને પોસાતો નથી. એ આકુરતા જ્ઞાનીને જેટલી પણ છે, જેટલા કશાય ચોકડીના અભાવ પૂર્વકની વિતરાગતા છે, એ વિતરાગતામાં નિરાકુરતાને ભોગવે છે, અને જેટલો રાગ છે એમાં જેટલી આકુરતા છે એને ભોગવે છે, પરંતુ એ મારું સ્વરૂપ નથી એવું અંદરમાં શ્રદ્ધા હોવાના કારણે એ રાગાદી ભાવને ઓર વધારે પુષ્ટ નથી કરતા, એને નષ્ટ કરવાનો ઉપાય કરે. મેં તમને ઓવરઓલ આખું સ્વરૂપ જ્ઞાનીનું અજ્ઞાનીનું કરતા ભોગતાનું અકર્તા અભોગતાનું અને જે વસ્તુ સ્વરૂપ છે એ સ્વરૂપ તમને હમણાં સમજાયું. આઈ વિલ કન્ક્લુડ ધીસ નામકર્મ. સી અગેન, નામકર્મની પહેલા આપણે પરિભાષા જોઈએ, બરાબર છે? પરિભાષામાં આપણે શું જોયું? આત્મા પોતાની યોગ્યતાથી જે શરીરમાં રહે છે, આ શરીર નીકળી જાય, આત્મા નીકળી જાય ને, પછી આ શરીર જે છે એ મૃદુ અહીંયા પડ્યું હોય અને એ શરીરનું જે પ્રણમન છે એ પ્રણમન બદલાઈ જાય, એ જ બતાવે છે કે શરીરનું પ્રણમન, શરીરનું એક એક સમયનું કાર્ય, એનું પ્રણમન કેટલું સ્વતંત્ર છે કે જે સમય આત્મા શરીરમાં છે એ સમય પણ આત્મા શરીરનો કરતા નથી, ભોગતા નથી, એ સમય પણ શરીરનું પ્રણમન સ્વતંત્ર છે. કારણ કે એના પછી પણ એ મૂળદું થઈ જાય છે, એની રાખ થઈ જાય છે, એ પરમાણુ ઉડી જાય છે, એ બીજા સ્કંદ રૂપે પ્રણમી જાય છે, એની ક્રમબદ્ધ ધારામાં એ શરીરના પરમાણુઓનું પ્રણમન થઈ જાય છે, બદલાઈ જાય છે. બતાવે છે કે ખરેખર આત્મા શરીરનો કરતા નથી. અને ઇઝન્ટ ઇટ સો પ્રેક્ટિકલ કે આપણા અનુસાર ખરેખર શરીરમાં શું ચાલે છે? વૃદ્ધાવસ્થા આવે છે, કોને ગમે છે? વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો જીર્ણ શીર્ણ થઈ જાય છે, કોને ગમે છે? રોગ આવે છે, કોને ગમે છે? વિચાર કરો, આપણી ઈચ્છાથી વિરુદ્ધ શરીરનું પ્રણમન થાય છે, કોને ગમે છે? કેટલો કરતા ભાવ પોષીએ છે, આમ થઈ જાય આમ થઈ જાય, પરંતુ એનું પ્રણમન સ્વતંત્ર. જે સમય છૂટવાનું છે છૂટે છે, જે સમય રાખ થવાની છે રાખ થાય, જે સમય વૃદ્ધ અવસ્થા આવવાની છે વૃદ્ધ, જે સમયે આ પરમાણુ જીર્ણ શીર્ણ થવાના છે એની અવસ્થા બદલાવાની છે બદલાવાની છે. એમાં કોઈ જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકરનું નથી ચાલતું. કોઈ દ્રવ્ય એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરી શકવામાં સમર્થ નથી. તમને કહું, પ્રાણાયામ યોગની થોડી વાત કરું, બહુ સ્થૂળ વાત છે સામાન્ય, કે આ શરીરમાંથી કેટલાય પરમાણુઓ જાય છે પ્રતિ સમય અને કેટલાય પરમાણુઓ આવે છે, કેટલાય જાય છે. અગર અધિક પરમાણુ વયા ગયા તો શરીર દુર્બળ દેખાશે, વધારે પરમાણુઓ આવી ગયા તો શરીર હૃષ્ટપુષ્ટ દેખાશે. અને આપણી અજ્ઞાનતામાં આપણે માની છે આ ખાવાથી શરીરનું વજન વધ્યું, આ ખાવાથી આમ થયું, આ ખાવાથી આમ થયું, આ ખાવાથી આમ થયું, જ્યારે કે એ ભોજન અને શરીર વચ્ચે તો અન્યોન્ય અભાવ છે. ભોજન શરીરને અડતું પણ નથી. વાઇન પકડજો તમે, શું સિદ્ધાંત છે જે વસ્તુ સ્વરૂપ છે સમજાવ. હું અભક્ષ ભોજનની પુષ્ટિ નથી કરતી, રાત્રિ ભોજનની પુષ્ટિ નથી કરતી, પરંતુ જે સિદ્ધાંત છે, જે સ્વરૂપ છે, જે સ્વતંત્રતા છે, જે ભિન્નતા છે, જે અભાવ છે, એ અભાવનું સ્વરૂપ સમજાવે છે આચાર્ય. શું કામ લખ્યું અન્યોન્ય અભાવ મને? અજ્ઞાની જીવે માને છે આ ખાવાથી શરીર આમ થયું, આ શેમ્પુ લગાડવાથી વાળ આમ થયા, આ સાબુ લગાડવાથી આમ થયું, આનાથી આમ થયું, આનાથી આમ થયું. અરે પરંતુ એ બે પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય વચ્ચે તો અન્યોન્ય અભાવ છે, અન્યોન્ય અભાવ છે. બે પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય છે, ભોજન છે અને શરીર છે. આ શરીર એ પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય છે, ભોજન છે, દવા છે, શેમ્પૂ છે, સાબુ છે, આ બધા પૂદગલ દ્રવ્યની વર્તમાન પર્યાય છે. અને એ વર્તમાન પર્યાયમાં તો એકબીજાનો એકત્રીજામાં અભાવ છે, અડતા નથી, સ્પર્શતા નથી. તો આએ આમ કર્યું ને આના કારણે આમ થયું ને આના કારણે આમ થયું એ વાત આવી ક્યાંથી? મને કહો તો ખરા. શ્રદ્ધાનમાં તો વાત લઈએ આપણે, એટલીસ્ટ વી બિલીવ વોટ ઇઝ રાઇટ, હાઉ મચ વી કેન પ્રેક્ટિકલી અપ્લાય, કેટલું આપણે પ્રેક્ટિકલી અપ્લાય કરી શકીએ છીએ, છોડી શકીએ છીએ, આપણે જીવનમાં ઉતારી શકીએ છીએ, એ વાત તો ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે બિલીફ તો સાચી કરો કે શું છે, સ્વતંત્રતા તો સમજો. અણુ અણુ કણ કણ જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જૈન ધર્મ છે ભાઈ. જૈન ધર્મ કોને કહેવાય કે જે કણ કણ અણુ અણુ જન જનની સ્વતંત્રતાની ઘોષણા, જે એક એક દ્રવ્યનું સ્વતંત્ર પ્રણમન સમજાવે. ભિન્ન છે, ભિન્ન, ઓહો તું ખીચડી નહીં કર, તું એકત્ર નહીં કર પરદ્રવ્યમાં, તું એમાં પોતાપણું નહીં કર, તું એમાં મમત્વ નહીં કર, તું એને પોતાનું સ્વરૂપ નહીં માન, કારણ કે તું ભિન્ન છે અને પરદ્રવ્યનું સ્વરૂપ ભિન્ન છે. તું એનો કરતા ધરતા ભોગતા નથી, અડનાર સ્પર્શનાર નથી, હેરફેર કરનાર નથી. તું તારા પ્રણમનનો કરતા છે, શરીર શરીરના પ્રણમનનો કરતા છે, કર્મ કર્મના પ્રણમનનો કરતા છે. કોઈને પોતાના કાર્ય કરવા માટે કોઈ અન્યની જરૂરત અપેક્ષા નથી. નામ કર્મ સમજાય છે, નામ કર્મ. થોડુંક નાક આમ હોત તો, થોડીક આંખ આમ હોત તો, થોડાક વાળ આમ હોત તો, થોડીક હાઈટ વધારે હોત તો, થોડી બોડી આમ હોત તો, થોડુંક આમ હોત તો, થોડું અવાજ સરસ હોત તો, થોડી ચાલ સરસ હોત તો, એક 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 વસ્તુ જે અહીંયા સમજાવે છે, ચાર ગતિ, ચાર પાંચ પ્રકારની જાતિ, શરીર, અંગોપાંગ, બંધન, સંઘાર, સંસ્થાન, સંહન, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વર્ણ સમજાય છે, વર્ણ, ગોરો, કાળો, શ્યામ, જે પણ આ શરીરનું વર્ણ પ્રાપ્ત થાય છે, કોઈ બહુ ગોરા છે, કોઈ બહુ કાળા છે, હવે એને જોઈ જોઈને, એને જોઈ જોઈને કેટલી ઇષ્ટનિષ્ઠ બુદ્ધિ થાય. જે બહુ ગોરા હોય એને થોડું શ્યામ થવું હોય, જે કાળા હોય એને ધોળું થવું હોય, એને આમ થવું હોય, કોઈને આમ થવું હોય, કોઈને આમ કરવું હોય, કોઈને આમ કરવું હોય, જે હોય એનો સ્વીકાર તો બહુ દૂર છે. એમાં ફેરફાર 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 ફેરફાર, થોડી સ્કીન સ્મૂથ થાય, થોડી સ્કીન આમ થઈ જાય, થોડી કાળી થઈ જાય, થોડી ધોળી થઈ જાય, થોડી આમ થઈ જાય, થોડી આમ થઈ જાય, ક્રીમ લગાડો, આ લગાડો, પેક લગાડો, જે લગાડો. અરે ચાર ગતિમાં પેક થઈ જશે ભાઈ. તું જેની ભાવના ભાવે છે, તું તારો ઉપયોગ જેમાં રમે છે આખો દિવસ, તને એની જ ઉપલબ્ધિ થશે, તને એની જ પ્રાપ્તિ થશે. તારી ભાવના અગર સફળ ન થાય તો 14 બ્રહ્માંડ શું ને થવું પડે? તે નિદાન એનું કાંધી છે, થોડું આમ મળે, થોડું આમ મળે, થોડું આમ મળે, થોડું આમ મળે. અને અહીંયા કહે છે કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ સંબંધી જે પણ બધી પ્રકૃતિઓ છે, ખ્યાલ આવે છે, જે પણ શરીર સંબંધી જે પણ પ્રણમન છે, બધું નામ કર્મનું પ્રણમન છે. નામ કર્મનો ઉદયમાં નિમિત્ત છે, નામ કર્મનો ઉદયમાં નિમિત્ત છે, છે એ પૂદગલ દ્રવ્યનું સ્વતંત્રપણમ. ત્રસ થવું, સ્થાવર થવું, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચૌઇન્દ્રિય, સંઘની, અસંઘની, પોઈન્ટ સમજાય છે કે કઈ ગતિમાં જવું, કેવું શરીર મળવું, કેટલી ઇન્દ્રિય મળવી, કેવી રચના થવી, ખ્યાલ આવે છે. જેટલા પણ ઇન્સેક્ટ છે, એનિમલ્સ છે, બર્ડ્સ છે, નરકના જીવ, સ્વર્ગના જીવ, ચાર પ્રકારના દેવ, મનુષ્યમાં પણ સમૂર્છન, ગર્ભજ, ઉપપાદ જન્મ, જે પણ થાય છે બધું બધું નામકર્મના ઉદયના નિમિત્તે. આખું લિસ્ટ છે 93. હવે 93 પ્રકૃતિઓને અગર આપણે સમજવા બેસીએ તો આપણને ખ્યાલ આવે કે એકો એક પ્રણમન જે શરીરનું છે એ એક તો ઉપાદાનથી જુઓ તો સ્વતંત્ર છે, અને નિમિત્તથી જુઓ તો નામ કર્મનો ઉદય એમાં નિમિત્ત છે. એટલે કે તારું એમાં કાંઈ નહીં ચાલે. આ પ્રકરણ સમજીને આપણા અંદરમાં મિથ્યાત્વવશ, અજ્ઞાનવશ, જે શરીર પ્રત્યેનો જે હેરફેરનો, ફેરફારનો, હેરબદલનો, એકત્વાદીનો જે ભાવ, કર્તૃત્વનો જે ભાવ છે, એના કારણે આપણે જે મિથ્યાત્વને પુષ્ટ કરીએ છીએ એને નષ્ટ કરવા માટેનો અંશ આ પ્રકરણ આપણને એ સમજાય. લાગશે બહુ સ્થૂળ, લાગશે ઠીક છે નામ કર્મના ઉદયમાં શરીરની રચના થાય છે, પરંતુ એક તો સમજવાનું છે કે નામ કર્મના ઉદયમાં શરીરની રચના થાય છે, તારા પરિણામ અનુસાર શરીરની રચના નથી થતી, તારા પરિણામ અનુસાર તારી ઈચ્છા અનુસાર શરીરમાં ફેરફાર નથી થતો. એ જ તો ભેદ વિજ્ઞાનની કળા શીખવાની. કાલે ઉઠીને શરીરમાં અચાનક કોઈ ફેરફાર થઈ ગયો જે આપણી ઈચ્છાથી વિરુદ્ધ હોય, આપણને ન ગમે, અનિષ્ટ લાગે, અગર એવું થયું અને ભેદ જ્ઞાનનો અભ્યાસ નહીં કરીએ, ભિન્નતાનો અભ્યાસ નહીં કરીએ, શરીરથી જુદો હું ચૈતન્ય તત્વ છું અને હું મારા ભાવનો કરતા છું, હું મારા પ્રણામનો કરતા છું, શરીરનો કરતા, શરીરના પ્રણામનો, શરીરની પર્યાયનો કરતા નથી, એવો આપણે અભ્યાસ નહીં કર્યો હોય તો શરીરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો આપણે કેવી રીતના એને એક્સેપ્ટ કરશું? હાઉ વિલ વી એક્સેપ્ટ ઇટ? ટેલ મી. કેટલો સહજ સ્વીકારનો પુરુષાર્થ અંદરથી ઉપડવો જોઈએ. આમાં ક્રમબદ્ધનો નિર્ણય નથી, આમાં ચાર અભાવમાં અત્યંત અભાવ અન્યના અભાવનો નિર્ણય નથી, આમાં ભેદ જ્ઞાનની કળા નથી શીખડાવી. મને કહો વિષય કેટલો સ્થૂળ છે, પણ એની ગહેરાઈમાં જઈને વિચારો તો કેટલા વિષય અંદરથી ઉભરાઈ ઉભરાઈને બહાર આવી છે. શું આમાં ઉદયથી ભિન્ન, અંદરમાં શરીરથી ભિન્ન, અંદરમાં પારણામિક ભાવની દ્રષ્ટિ કરવા માટેની પ્રેરણા નથી? આ ઉદયમાં જોડાઈને જે ઔદયિક ભાવ, આ શરીરમાં જોડાઈને જે ઔદયિક ભાવ, એને જોઈ જોઈને જે રાજી થાય, જે એને જોઈ જોઈને ગમોનો ભાવ, અણગમાનો ભાવ, એવા જે વિચિત્ર ઔદયિક ભાવ, મિથ્યાત્વ, અનંતાનુબંધી, કશાય, ક્રોધ, માન, માયા, લોભ ફેલાવે છે. એનું પરિણામ જઈને ક્રોધ, આમ થઈ ગયું, આમ થઈ ગયું, પોટલી થઈ ગઈ, સ્કીન આવી થઈ ગઈ, આમ થઈ ગયું, રોગ ફાટી નીકળ્યો, બોલો શરીર ઝીણ થઈ ગયું, ક્ષીણ થઈ ગયું, દુર્બળ થઈ ગયું. ઘણા કે પેલા તો અમે કેટલું ભાગી શકતા હતા, પેલા તો અમે કેટલા એનર્જેટિક હતા, હવે અમારામાં તાકાત નથી. શરીરની સામર્થ્ય તારી સામર્થ માને, શરીરના ભાગવાને તારું ભાગું માને છે કે નહીં? કરતા ભાવ કો એના એક એક પ્રણમનમાં કરતા ભાવ છે કે નહીં કો? કોઈ સમજો, મૂળ મૂળ સિદ્ધાંત છે આ બધા જીનાગમના. કર્મ સિદ્ધાંત એટલે મૂળ સિદ્ધાંત, જીનાગમનો મૂળ સિદ્ધાંત, સ્વતંત્રતાનો સિદ્ધાંત છે. વિચાર કરો, ખ્યાલ આવે છે ને? તો એ જે જ્ઞાની ધર્માત્મા છે, ચક્રવર્તી હોય, ખ્યાલ આવે છે? જ્ઞાની છે, જે કામદેવ હોય કે બલભદ્ર હોય, એ શરીર સંયોગમાં કેવું શરીર છે? કેટલું રૂપ રૂપના રાયા જેવું શરીર છે, દેવગતિના જીવોનું વૈકરી શરીર. પરંતુ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે, એ જીવને ભેદ વિજ્ઞાન વર્તતું હોવાના કારણે એ જીવને આ શરીર ગમે તેવું હોય એમાં એકત્વ નથી થતું. એની હરેક અવસ્થા, એની હરેક દશા, એના હરેક પ્રણમને સહજ સ્વીકાર કરવા માટેનું ભેદ જ્ઞાન અંદરમાં હર સમય વર્તે છે, સમ્યક દ્રષ્ટિ અંદરમાં હર સમય વર્તે છે. શરીરથી રહિત આ જ્ઞાન શરીરી આત્મા હું છું, અશરીરી આત્મા હું છું, અશરીરી સિદ્ધ સ્વરૂપી આત્મા હું છું, એવું અંદરમાં શ્રદ્ધા હર સમય વર્તે. હું શરીરના આધીન નથી, હું શરીરના પરાધીન નથી, હું શરીરના કારણે નથી, હું શરીરના આધારે નથી જીવતો. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ચિંતવે છે, જ્ઞાની ધર્માત્માઓ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ ચિંતવે છે. આ હા હા, સિદ્ધ ભગવાન દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મથી રહિત લોકના અગ્ર ભાગમાં સાદી અનંતકાળ સુધી જઈને વિરાજમાન થઈ ગયા, જ્યાં કોઈ સંયોગ અને શરીરનો સદભાવ નથી. બોલો, ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો, આ શરીરમાંથી એ ચૈતન્ય ગોળો છૂટો પડી ગયો અને પરમોદારી શરીર અહીંયા રહી ગયું અને એક સમયમાં એ સિદ્ધારાયમાં જઈને વિરાજમાન થઈ ગયો અને સમસ્ત કર્મોથી રહિત થઈ ગયો અને અવ્યા બાદ સુખને અનંત કાળ સુધી ભોગવશે. બોલો, શરીરના અધીન ક્યાં છે આત્મા? ક્યાં છે આત્મા? અગર આ મિથ્યાત્વને સાથે લઈને જશું કે આ શરીર હું, આ હું સુંદર, હું કુરૂપ, મેં સુખી, મેં દુઃખી, મેં રંગ રાવ, મેરે ધન ગ્રહ ગો ધન પ્રભાવ, મેરે સુત તિય મે સબલ દીન, બે રૂપ મૂરખ સુરભ પ્રવીણ. બોલો, કેટલી વાત કરી છે છ ડાળા? બે રૂપ છું, સુભગ છું, સુંદર છું, પ્રવીણ છું, હોશિયાર છું. આ શરીર સંયોગ જે ક્ષયક્ષમ જ્ઞાન જે મંદ કશાયનો ભાવ, જે રાગ ભાવ, જે દ્વેષ ભાવ, જે મોહ ભાવ, જે વિકારી ભાવ, બસ એમાં ને એમાં આખું જીવન નીકળી જાય. એનું એકત્વ, એનું મમત્વ, એનું કર્તૃત્વ છૂટતું નથી. એ તો સંયોગ રૂપે પોતાને માને, સંયોગી ભાવ રૂપે પોતાને માને, સંયોગક્ષમ જ્ઞાન રૂપે પોતાને માને, ઉદય રૂપે પોતાને માને, ઘર કુટુંબ પરિવાર રૂપે પોતાને માને, એનો કરતા ધરતા એમાં રચ્યો પચ્યો રચ્યો પચ્યો. અરે એ બધાથી ભિન્ન તારું અસ્તિત્વ છે. એ અસ્તિત્વનો તું વિચાર તો કર, નિર્ણય તો કર. અનુભવ સુધી કેવી રીતના પહોંચશે અગર વિચાર અને નિર્ણયમાં વાત નહીં આવે. વિકલ્પાત્મક શ્રદ્ધાંત તો કર કે હું આ નામ કર્મના ઉદયમાં શરીરનું જે નિર્માણ થાય છે એ નિર્માણનો કરતા હું નથી, એનો ભોગતા હું નથી. આ એક વાળનું પરણમન, એક પરણમન સ્વતંત્ર છે. એક વાળ છે ને, આમાં કેટલા પરમાણુ છે કો? એનું પરણમન સ્વતંત્ર છે. એનું ઉગવું, એનું ખરવું, એનું તૂટવું, એનું પડવું, એનું જડવું, એનું સફેદ થવું, કાળું થવું, લાલ થવું, જે પણ થવું, એનું પરણમન સ્વતંત્ર છે. ને આપણને કેટલો કરતા ભાવ છે કે આજ હું છું, આજ હું છું, આજ હું છું. બસ એ રૂપે જ પોતાને અનુભવે છે, એ જ રૂપે પોતાને અનુભવે છે કે હું શરીર છું, ગોરો છું, સુંદર છું, હું કુરૂપ છું, હું આવો છું, ગોરો છું, કાળો છું, જાડો છું, પતલો છું, મારી આ હાઈટ છે, હું આવો છું, હું આવો છું. હર સમય મિથ્યાત્વને પુષ્ટિ કરે છે. હર સમય જે પર્યાયમાં જાય છે, પ્રાપ્ત પર્યાયમાં એવો તન્મય થઈ જાય છે, એવો તન્મય થઈ જાય છે કે દ્રવ્ય કર્મ, નો કર્મ અને આત્મ તત્વ વચ્ચે જે ભેદ વિજ્ઞાન કરવાનું છે એ ભેદ વિજ્ઞાન નથી કરતું. જે ભિન્નતા છે એ ભિન્નતા નથી સમજતું. ત્રણ વસ્તુની ભિન્નતા સમજાય? કઈ ત્રણ વસ્તુ? આત્મતત્વ, શરીર અને નામકર્મ. નામકર્મ શેમાં જશે? દ્રવ્ય કર્મમાં. શરીર કેમાં જશે? નોકર્મ. અને શરીરના લક્ષથી આત્મામાં ઉત્પન્ન થવા વાળા રાગાદી ભાવ શેમાં જશે? તે એ રાગાદી ભાવ જશે ભાવકર્મ. એ ભાવકર્મનો કરતા કોણ છે? શરીર. શરીરના કારણે અહીંયા રાગ થયો, શરીરના કારણે અહીંયા મોહ થયો. આ ભાવકર્મ છે, ભાવકર્મ. અને આ શરીર છે. આ શરીરના કારણે અહીંયા રાગ થયો, શરીરના કારણે અહીંયા દુઃખ થયું, શરીરના કારણે અહીંયા હર્ષ શોકનો ભાવ થયો, સુખ દુઃખનો ભાવ થયો. બોલો ના, શરીરના કારણે નથી થયું. આત્મા પોતે પોતાને ભૂલીને, શરીરને પોતાનું માનીને, પોતાની પર્યાયમાં અજ્ઞાનતા વડે, મિથ્યાત્વ વડે રાગાદી ભાવની ઉત્પત્તિ કરે છે. આ રાગાદી ભાવની ઉત્પત્તિનું મૂળ કારણ અજ્ઞાન છે. શરીર નથી અને આત્મતત્વ પણ નથી. આત્મતત્વ રાગનું કારણ નથી ને શરીર પણ રાગનું કારણ નથી. રાગનું કારણ છે અજ્ઞાન. રાગ દ્વેષનું કારણ, વિકારી પ્રણમનનું કારણ છે અજ્ઞાન. એ અજ્ઞાન જે વસ્તુ સ્વરૂપ સંબંધી જે માહિતી છે, જે જ્ઞાન છે, એ જ્ઞાન નથી કરતો અને એનાથી વિપરીત જ્ઞાન ચાલે છે, એનું નામ અજ્ઞાન છે. અને અજ્ઞાનના કારણે રાગ આદિ પરિણામોની ઉત્પત્તિ, સુખ દુઃખની કલ્પના ભ્રાંતિની ઉત્પત્તિ અને આકુરતાની ઉત્પત્તિ અને એ ભવ ભવ ભ્રમણમાં પરિભ્રમણની તૈયારી અહીંયા જીવ કરે છે અજ્ઞાનના કારણે. તો અજ્ઞાની જીવ કોને ભોગવે છે? અજ્ઞાની જીવ કોનો કરતા છે? અજ્ઞાની જીવ કોનો ભોગતા છે? અજ્ઞાની જીવને આત્માના આનંદની ખબર નથી, કારણ કે અજ્ઞાની છે. એટલે આત્માના આનંદને નથી ભોગવતો, આત્મામાં ભરેલા આનંદનો નથી કરતા નથી ભોગતા અને પરનો નથી કરતા નથી ભોગતા. અજ્ઞાની જીવ આત્માના આનંદને ભૂલીને, આત્માને ભૂલીને, જ્ઞાન સ્વભાવી આત્માને ભૂલીને પર પદાર્થના લક્ષથી થવા વાળા પોતાની પ્રણતિમાં રાગાદી ભાવનો કરતા અને ભોગતા છે. કોને કરીએ છીએ આપણે? આપણે શું માનીએ છીએ? મેં ખાધું. આપણે માનીએ છીએ કે મેં પીધું. આપણે માનીએ છીએ કે મેં ભોગવ્યું. પરદ્રવ્યને મેં ભોગવ્યું તું પરનો ભોગતા નથી. પરદ્રવ્યને ભોગવી નથી શકતો. તું પરના લક્ષથી થવા વાળા રાગને ભોગવે છે. થોડી ચર્ચા ગહન છે, થોડી ચર્ચા ટફ લાગશે, પરંતુ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ભેદ વિજ્ઞાનનો આ ચેપ્ટર છે કે જેમાં શરીર, કર્મ અને આત્માની ભિન્નતા બતાવી. આત્મા શરીર અને કર્મને અડતો નથી. આત્મા શરીર અને કર્મથી ભિન્ન છે. અને આત્મા એમ માને છે કે હું શરીર છું, આત્મા માને છે કે હું મનુષ્ય છું, હું સ્ત્રી છું, હું ગોરો છું, હું કાળો છું, હું ઠીંગણો છું, હું લાંબો છું. અમારી હાઈટ છે, અમારી બાયોડેટા લખો તો શું લખો, હાઈટ આટલી, આટલું વેટ આટલું, આ આટલું, આ આટલું, નામ, ગામ, પરિવાર, માતા, પિતા, ભાઈ, બેન, મોસાળ પક્ષ, કાકા પક્ષ, મામા પક્ષ, બોલા શું શેકો, આ શું શેકો, આ બાયોડેટા તારો સાચો બાયોડેટા છે? શું આ તારું સ્વરૂપ છે? શું આ બધા તારા છે? શું તું આ બધાનો કરતા ધરતા છે? શું તું આ બધાને તારી ઈચ્છા અનુસાર પ્રણમાવે છે? શું આ બધા તારા અધીન છે? શું આ બધા તારી સાથે કાયમ રહેવાના છે? શું આ બધાના કારણે તું છે? શું તું આ બધાના કારણે છે? શું આ બધાના કારણે તું છે? વિચાર તો કરો. વેદ વિજ્ઞાન તા સિદ્ધા સિદ્ધા યે કિલકે, અસ્ય ભાવ બધા બધા યે કિલકે. જેટલા જીવ રખડે છે, જેટલા જીવ દુઃખ પામે છે, આકુળતા ભોગવે છે, રાગાદી ભાવ રૂપે મિથ્યાત્વ જ્ઞાન રૂપે પરણમે છે, સંસારમાં રખડે છે, ચાર ગતિ 84 લાખ યોનિઓમાં રખડે છે, પંચ પરાવર્તન કરે છે, નરક નિગોદના ભયંકર દુઃખને ભોગવે છે, એનું મૂળ કારણ છે અજ્ઞાન. એનું કારણ કર્મનો ઉદય નથી, એનું કારણ શરીરનું પરણમન નથી, એનું કારણ કોઈ પર પરિસ્થિતિમાં ફેરફાર થવો નથી, એનું કારણ છે અજ્ઞાન. અને સુખી થવાનું કારણ છે જ્ઞાન, સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એ સુખી થવાનું કારણ છે. સાચું જ્ઞાન, સાચી સમજણ, સાચું વેદ વિજ્ઞાન, સાચી શ્રદ્ધા, સાચી માન્યતા, સાચો વિશ્વાસ, માન. આજે માન કે શરીરથી રહિત હું તો જ્ઞાન શરીરી છું, હું આ જડ શરીર નથી નથી નથી, હું એનો કરતા ભોગતા નથી, હું એનો નિર્માણ કરનાર નથી. ગર્ભમાં બાળક છે, એનું શરીર બની રહ્યું છે, કોણ બનાવે છે? ગર્ભમાં 9 મહિના જે શરીરનું ડેવલપમેન્ટ થાય છે કોણ કરે છે? એના પરમાણુઓ આવે છે, ભેગા થાય છે, પર્યાપ્તિઓ પૂરી થાય છે, એ જે પર્યાપ્તિ પૂરી થઈને પર્યાપ્તક જીવ બને છે, 6 પર્યાપ્તિને પૂર્ણ કરનાર કોણ છે? એ શરીરની રચના કરનાર કોણ છે? આંખ નાક કાનની રચના કરનાર કોણ છે? બોલો કોણ છે? વિચાર કરો તમે. એક એક પરમાણુનું પરમન સ્વતંત્ર છે એની ઘોષણા કરવા વાળો જૈન ધર્મ છે. 45 વર્ષ ગુજરે છે આ ભેદ વિજ્ઞાન કરાયું, આ મિથ્યાત્વને મૂળમાંથી કેવી રીતના ઉખેડી ફેંકીએ એનું સ્વરૂપ સમજાયું. કે સૌથી પહેલા તો તું મિથ્યાત્વને ઉખેડી ફેંક, તું સૌથી પહેલા માન્યતા સાચી કર, એ શરીરથી ભિન્ન હું તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, હું આનો કરતા ધરતા નથી, આનું નિર્માણ કરનાર નામ કર્મ છે. અને એના પછી ગોત્ર કર્મ જો. જીવ કે ઉચ્ચ યા નીચ આચરણ હોને મેં જિસ કર્મ કા ઉદય નિમિત્ત હોતા હૈ ઉસે ગોત્ર કર્મ કહે. જે ઉચ્ચ ગોત્ર છે, નીચ ગોત્ર છે, એ ગોત્ર જે પ્રાપ્ત થાય છે, એ ગોત્ર જે ઉચ્ચ નીચ ગોત્રમાં જન્મ થાય છે, એમાં કોણ નિમિત્ત છે? તો ગોત્ર કર્મ નિમિત્ત છે. હવે એ ગોત્ર કર્મનો જે ઉદય છે એમાં પણ બાહ્ય સહયોગ, ઉચ્ચ ગોત્ર નીચ ગોત્રની પ્રાપ્તિ થાય છે. નામ કર્મનો જે ઉદય છે એમાં પણ આ શરીરનું નિર્માણ થાય છે, બરાબર. વેદનીય કર્મમાં પણ અનુકૂળ પ્રતિકૂળ સંયોગો જે બહારના છે પ્રાપ્ત થાય છે. અને આયુ કર્મમાં શરીર અને આત્મા એક સાથે અમુક સમય માટે રહે છે. તો બધામાં શરીરની, સંયોગની, પરદ્રવ્યની, ગોત્રની, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર અને બાહ્ય સંયોગોની જ વાત આવી અઘાતી કર્મમાં. હવે જે પણ અઘાતી કર્મના ઉદયમાં જે પણ સંયોગો મળે છે એમાં અગર જીવ મોહ ભાવ કરે છે તો એની શાંતિનો ઘાત થાય છે અને ઘાતી કર્મનો બંધ થાય. અગર મોહ ભાવને માઇનસ કરી નાખો, ઉચ્ચ ગોત્ર હોય કે નીચ ગોત્ર હોય, મોહને માઇનસ કરો, રાગ દ્વેષને માઇનસ કરો, તો એ ગોત્ર જીવને સુખ દુઃખનું કારણ નથી. પણ અગર મોહ છે તો એને અભિમાન થાય છે, એના ભાવ બગડે છે, એનું મિથ્યાત્વ પુષ્ટ થાય છે, એનું અજ્ઞાન પુષ્ટ થાય છે કે ઓ અમે તો આ ગોત્રના, અમારી તો આ જાતિ, અમે તો આ જાતિના, અમે તો આ કુટુંબના, અમે તો આ સંપ્રદાયના, અમે તો આ ગોત્રના, અમે તો ઉચ્ચ ગોત્રના, અમે તો આવા, અમે તો આવા. તો એ દુઃખનું કારણ અને એ અજ્ઞાન, એ અજ્ઞાન શેમાં થયું? ગોત્રમાં થયું કે આત્મામાં થયું? ગોત્ર તો જે હતું એ હતું. મને કોઈ નરકના નારકીઓ છે, નીચ ગોત્રવાળા છે બધા, નીચ ગોત્ર છે, બારમાં ગોત્ર નીચ છે, પરંતુ કામ ઊંચા કરે છે જે જીવો સમ્યક દર્શન લઈને ઉભા થઈ જાય છે. બારનો જે ગોત્ર છે ના દુઃખનું કારણ છે ના સુખનું કારણ છે. નરકમાં તો બધી પ્રતિકૂળતા છે ને, બધું અસાતા છે, પ્રતિકૂળતા છે, સમજાય છે, ભૂખ છે, તરસ છે, અશુભ વૈકરિક શરીર છે, નીચ ગોત્ર છે, અસાતાનો તીવ્ર ઉદય છે, ઠંડી છે, ગરમી છે, મારકાટ છે, કશાય છે, અશુભ લેશિયા છે, કૃષ્ણ લેશિયા છે. બોલો હવે એ બધાની વચ્ચે જીવ પોતાના આત્માના બધાથી ભિન્ન માને છે, જાણે છે, અનુભવે છે, સ્થિર થાય છે. તે બહારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ, એ ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર જે પણ ત્યાં ગોત્ર છે, નીચ ગોત્ર પ્રતિકૂળતા, અસાતાનો ઉદય, અશુભ વૈકરિક શરીર, મારકાટ, સામે જીવો મારવા આવે છે, જે પણ બહારની જે પણ જે ભૂમિ છે, જે પણ ત્યાંની પરિસ્થિતિ છે, જે પણ ત્યાંના પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે, એ જીવને દુઃખી કરવામાં સમર્થ નથી અગર મો નથી. હું આખું કન્ક્લુડ કરું છું આ કર્મ સિદ્ધાંતને. આ બધામાંથી તમે મો કાઢી નાખો, આ બધાની વચ્ચે અગર તમે મો કાઢી નાખો, અજ્ઞાન ભાવને નષ્ટ કરી નાખો, રાગ દ્વેષના પરિણામ તમે ઉત્પન્ન ન કરો, તમે જોડાઓ નહીં, તમે એમાં એકત્વ ન કરો, તો કોઈ પર દ્રવ્ય પર પદાર્થ તને દુઃખી કરવામાં સમર્થ નથી. ચક્રવર્તીને અનંતાનુબંધી કશાય નથી, મિથ્યાત્વ નથી, આટલું બધું બારમાં હોવા છતાં પણ અજ્ઞાન ભાવ નથી. છ ખંડની વિભૂતિનો સ્વામી, કેટલા હજાર દેવો તો એની સેવામાં છે, કેટલી રાણીઓ છે, કેટલા પુત્ર છે, કેટલી પુત્રી છે, કેટલો વૈભવ છે, કેટલા શસ્ત્ર છે, કેટલા હાથી ઘોડા છે, પાયદળ છે, કેટલું છે, રત્ન છે, 14 રત્ન, 9 નિધિ, કેટલું છે. આ બધું આ ગાદીના ઉદયમાં, સાતાના ઉદયમાં પ્રાપ્ત થયેલી સામગ્રી છે, પરંતુ એમાંથી મો માઇનસ થઈ ગયો, મો મરી ગયો, અજ્ઞાન મરી ગયું, ઊંડી માનતા મરી ગઈ કે આ મારા છે, આ મારા સુખના ને દુઃખના કારણ છે, એવી વિપરીતતા મરી ગઈ, તો એ ચક્રવર્તીને કોઈ દુઃખી નથી કરી શકતું, અને કોઈ ચક્રવર્તીને મુનિ દીક્ષા લેવાથી રોકી નથી શકતું. રાગ તૂટ્યો, મો તૂટ્યો, પછી રાગ તૂટ્યો, રાગ તૂટ્યો તા ચાઇલા, તીર્થંકરો રાગ તૂટ્યો તા ચાઇલા મુનિ દીક્ષા લેવા માટે. કેટલાય જીવો ભયંકર ઉત્સર્ગના કાળમાં કેટલા જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી મુનિ દીક્ષામાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લે, ભયંકર ઉત્સર્ગના કાળમાં. વિચાર કરો આ રીતે, ખરેખર બહુ સુંદર પ્રકરણ ચાલ્યું હમણાં સુધી. અગર તમને ખ્યાલ આવ્યો હશે તો બહુ મજા આવી હશે, ક્લેરિટી આવશે, ક્લેરિટી, ભિન્નતાની ક્લેરિટી. કાંઈ પણ થાય ને તો એપ્લિકેશન ચાલુ કરો, સમજાય છે. એટલે હવે આનાથી આગળ હવે આ જે વિષય છે નામ કર્મ અને ગોત્ર કર્મનો વિષય પૂરો કરીને જે કર્મ સિદ્ધાંતનો જે સાર છે, સાર આપણે સમજ્યા. આટલા દિવસથી આપણે કર્મ સિદ્ધાંત ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. સરવાળો એક જ પોઈન્ટમાં હું તમને કહું, જે હમણાં મેં કીધો એ રિપીટ કરું છું, કે મોહ અજ્ઞાન એ દુઃખનું કારણ છે, અઘાતીનો ઉદય દુઃખનું કારણ છે. લખજો, તમે લિસ્ટ બનાવજો, અઘાતીના અઘાતી કર્મના ઉદયમાં પ્રાપ્ત સામગ્રી દુઃખનું કારણ, સુખનું કારણ નથી, એ પરદ્રવ્ય છે. ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર પરદ્રવ્ય છે, પરનું પ્રણમન છે, એ મારું પ્રણમન નથી, એ મને સુખી દુઃખી કરનાર નથી. જે પણ શરીરનું નિર્માણ થાય છે, જે પ્રકારનું શરીર મળે છે, એ દુઃખનું સુખનું કારણ નથી, એના આધારે હું નથી, એ એમાં છે, હું મારામાં છું, એ મારું સ્વરૂપ નથી, એ મારા આધીન નથી, અને હું એના આધીન નથી. એ શરીરના એક એક પરમાણુનું પ્રણમન સ્વાધીન છે, એનો કરતા એ પૂતગલ દ્રવ્ય છે, એનો ભોગતા એ પૂતગલ દ્રવ્ય છે, હું એનો કરતા ભોગતા કરનાર બનાવનાર નિર્માણ કરનાર નથી. જે આ શરીર અને આત્મા એક સાથે એક સંયોગ ક્ષેત્રમાં એક ક્ષેત્રમાં રહે છે, એનો જે કાળ છે, કાળ પણ નક્કી છે, એમાં હું ફેરફાર કરનાર નથી. જે સમય આયુ કર્મનો છેલ્લો નિષેક કરશે, એ સમય આત્મ તત્વ આ શરીરમાંથી નીકળી જશે, એને કોઈ રોકનાર નથી. અને જ્યાં સુધી આયુ કર્મ છે ત્યાં સુધી કોઈ એમાંથી જઈ શકશે નહીં, અને આયુ કર્મ પૂરું થશે તો કોઈ એમાં રોકાઈ શકશે નહીં. એમાંથી ચૈતન્ય ગોળો નીકળી જશે અને શરીર અહીંયા રહી જશે. એક એક કર્મના સ્વરૂપમાં કેટલું ભેદ વિજ્ઞાન છે મને કહો. તમે આયુ કર્મ લો, તમે ગોત્ર કર્મ લો, તમે વેદનીય કર્મ લો, તમે નામ કર્મ લો, તમે મોહનીય કર્મ લો, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય કર્મ લો. જ્ઞાનવણીય કર્મના ઉદયમાં જેટલું જ્ઞાન ઢંકાયેલું છે એ મારું સ્વરૂપ નથી, અને જેટલું જ્ઞાન પ્રગટ છે એ પણ મારું સ્વરૂપ નથી. કેમ? કારણ કે ઉદયાધીન છે, તો સયોક્ષમ જ્ઞાન છે. હું તો કેવળ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. કાળો ને એક એક માંથી ભેદ વિજ્ઞાન, એક એક સિદ્ધાંત માંથી ભેદ વિજ્ઞાન કાઢો, એક એક કર્મના સ્વરૂપ માંથી ભેદ વિજ્ઞાન કાઢો, તો કર્મ સિદ્ધાંત સમજ્યા. નિર્ભાર થયા તો કર્મ સિદ્ધાંત સમજ્યા. નિશંક થયા તો કર્મ સિદ્ધાંત સમજ્યા. સમજાય છે? નિર્ભયતા આવી તો કર્મ સિદ્ધાંત સમજ્યા. કોઈ કર્મનો ઉદય મારો વાળો આપો ન કરી શકે. વાળો આપો એટલે આત્માનું કાંઈ બગાડી ન શકે. પાછું વાળો આપો એટલે આ વાળ ઉપર દ્રષ્ટિ જાય. આત્માનું કાંઈ બગાડી શકે નહીં. કોઈ કર્મનો ઉદય આત્માને હાનિ પહોંચાડી શકે નહીં. આત્મામાં કોઈ પ્રકારની વૃદ્ધિ કરી શકે નહીં. અરે આત્મામાં કોઈ પ્રકારનું કોઈ પણ પરિવર્તન ખરેખર થતું નથી, કારણ કે આત્મ તત્વ તો એવો નિષ્ક્રિય એકરૂપ જ્ઞાયક તત્વ, પરમ પારામિક ભાવ, અનંત સુખ શાંતિ આનંદી લબાલબ વિજ્ઞાન ઘન સ્વભાવી કારણ પરમાત્મા સિદ્ધ સમાન ઉત્પાદ વ્યયથી રહિત ધ્રુવ તત્વ છે, જેમાં કોઈ ખરેખર પરિણમન પણ નથી. જાઓ પરિણમન પર પરિણમન પર્યાયમાં છે અને સંયોગ પર દ્રવ્યમાં છે. કર્મનો ઉદય પર છે, સંયોગ પર છે, પરિણમન ઉત્પાદ વ્યય રૂપ છે. એ બધાથી પર્યાયો છે પાર ત્રિકાલી ધ્રુવ કા સદા સહારા હે. એ ધ્રુવ તત્વ નિષ્ક્રિય છે, એમાં ખરેખર કાંઈ નથી થતું. નથી જન્મ, નથી મરણ, નથી રાગ, નથી દ્વેષ, નથી અજ્ઞાન, નથી મોહ. આત્મ તત્વમાં કાંઈ નથી. જે છે બધું પર્યાયમાં છે. ભૂલ છે પર્યાયની છે. એ ભૂલનો કરતા પર્યાય છે, એ ભૂલનો ભોગતા પર્યાય છે, એ ભૂલ સુધરે છે પર્યાયમાં, એ ભૂલ ટળે છે પર્યાયમાં, એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ પર્યાયમાં થાય છે, સંવર નિજરા પર્યાયમાં છે, આશ્રમબંધ પર્યાયમાં છે. શરીર એ અજીવ છે અને બધાથી ભિન્ન જીવ તત્વ હું છું, જેમાં કાંઈ નથી. આ બધું નથી, કાંઈ નથી એટલે ખાલી નથી. જે પોતાના આનંદથી, સુખથી, શાંતિથી, અનંત ગુણથી લબાલબ ભરેલો છે, અને આવું સ્વરૂપ બતાવનાર ભગવાન છે. આવા સ્વભાવની પ્રાપ્તિ કરનાર ભગવાન છે. કેવળ જ્ઞાન વિતરાગી પરમાત્મા, કે જે વિતરાગી પરમાત્માને કેવળ જ્ઞાની પરમાત્મા ઓમ ધ્વનિમાં આવા સ્વરૂપને દર્શાવે છે, આવા સ્વરૂપને દર્શાવે છે. અને એવા ત્રણ લોકમાં બિરાજમાન જેટલા પણ કૃત્રિમ અકૃત્રિમ જે જિનાલયો છે, એમાં જે સ્થિત જીન બિંબો છે, એને આપણે આ 8 દિવસ ભાવપૂર્વક ભક્તિપૂર્વક વંદના કરીએ છીએ. અને સ્પેશિયલી આજે અષ્ટાનિકા મહાપર્વ જે ચાલુ થયો, એમાં 8 અષ્ટાનિકા એટલે 8 હની એટલે દિવસ, અષ્ટ હની એટલે દિવસ. તો 8 દિવસ માટે, 8 દિવસ માટે જે મધ્ય લોકમાં અસંખ્યા દ્વીપ સમુદ્ર છે, એમાં જે 8મો દ્વીપ છે, નંદીશ્વર દ્વીપ છે, એ નંદીશ્વર દ્વીપમાં જે 52 જિનાલય છે, ચારે દિશામાં જે 13 જિનાલય છે, એ જિનાલયોની વંદના, ભક્તિ, પૂજન, દર્શન માટે ચારેવ પ્રકારના દેવો આવે છે મધ્ય લોકમાં. નંદીશ્વર 8મો દ્વીપ છે એમાં, અને આ અકૃત્રિમ જીન બિંબોની પૂજન અને વંદન આદિ કરીને કેટલાય જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. 500 ધનુષ ઋષિ પ્રતિમાઓ છે, અકૃત્રિમ પ્રતિમાઓ છે, એને કોઈએ બનાવી નથી. મનુષ્ય જીવ ઢાઈ દ્વીપની બહાર જઈ શકતો નથી, એટલે 8મા દ્વીપમાં જવાનો તો કોઈ સવાલ નથી. એટલે આપણે અહીંયાથી 8મા નંદીશ્વર દ્વીપમાં બિરાજમાન અકૃત્રિમ જિનાલયો, જે એક એક જિનાલયમાં 108 પ્રતિમા અને એક એક પ્રતિમાં 500 ધનુષ ઊંચી છે, એવી જે અકૃત્રિમ પ્રતિમાઓ છે, વિતરાગી પ્રતિમાઓ છે, એ પ્રતિમાઓને આપણે પરોક્ષ રીતે દર્શન, એની પૂજા આદિ આપણે કરીએ છીએ, અને દેવો પ્રત્યક્ષ જાય છે, કારણ કે દેવો આવી શકે છે. ચારે પ્રકારના દેવો આવે છે, ચારે પ્રકારના દેવો આવે છે, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. અને ચારે પ્રકારના દેવો ચારે દિશામાં બિરાજમાન અકૃત્રિમ જીન બિંબોના દર્શન કરે છે. આખો આખો દિવસ દર્શન પૂજનમાં જાય છે. કેટલાય મિથ્યાદ્રષ્ટિ દેવો આવે છે અને આવી પ્રતિમાને જોઈને કેટલાય જીવો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે. એટલે તો જીન પ્રતિમાને સમ્યક દર્શનમાં પ્રબલ કારણ કીધું. જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા આખો મોક્ષ માર્ગ સમજાવે છે. એ પ્રતિમા મૌન છે પણ એ ઉપદેશ આપે છે, ઘણું શીખડાવે છે. હાથ પે હાથ ધરે જૈસે, કરના કુછ ના રહા જૈસે, નાસાગ્ર દ્રષ્ટિ હાથ પે હાથ, પદ્માસન પ્રતિમાઓ એ બતાવે છે કે ખરેખર પરદ્રવ્ય માં તું કાંઈ કરી શકવામાં સમર્થ નથી. દોડાદોડી બંધ કરીને, વિકલ્પોની જાળને શાંત કરીને, સંકલ્પ વિકલ્પની જાળમાંથી મુક્ત થઈને, અજ્ઞાન અને મિથ્યાત્વ ભાવના ભાવપૂર્વક સમ્યકની પ્રાપ્તિ કરી, જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપમાં લીન થઈ જા, એવા સ્વરૂપની શ્રદ્ધા કર, એવા સ્વરૂપમાં મગ્ન થઈ જા, એવા સ્વરૂપની પ્રતીતિ કર, એવા સ્વરૂપનો વિશ્વાસ કર, એવા સ્વરૂપની ઉર્ધ્વતા કર કે જે સ્વરૂપમાં ખરેખર જન્મ મરણનો ભાવ નથી, જન્મ મરણ નથી, રાગ દ્વેષ નથી, એવું વિતરાગ સ્વરૂપ તારું છે એવી વિતરાગ પ્રતિમા ઘોષણા કરે છે. વિતરાગ પ્રતિમા કોની ઘોષણા કરે છે? એ કાર્ય પરમાત્મા કોની ઘોષણા કરે છે? એ કાર્ય પરમાત્મા કારણ પરમાત્માની ઘોષણા કરે છે કે આવું જે કાર્ય વિતરાગતા વિતરાગતા અનંતકાળ વિતરાગતા સાદી અનંત અવ્યાબાદ સુખ અનંત સુખ અનંત દાન લાભ ભોગ ઉપભોગ દર્શન સમ્યક્ત્વ ચારિત્ર પરમ યથાખ્યાત ચારિત્ર પરમ અવગાઢ સમ્યક્ત્વ શાયિક સમ્યક્ત્વ આ બધી જે નિર્મળ પર્યાય આવે છે અનંતકાળ સુધી આવશે એની ખાણ કોણ છે? એનું કારણ કોણ છે? કારણ પરમાત્મા છે. એ કારણ પરમાત્મામાં ડૂબેલા છે અને આપણને પણ ડૂબવાની પ્રેરણા આપે છે. અને આપણે ક્યાં ડૂબેલા છે? આપણે ક્યાં લીન છે? આપણે થોડો વિચાર કરો શાંતિથી, થોડો વિચાર કરો આત્માનો, થોડો વિચાર કરો સ્વપરનો, થોડો વિચાર કરો સાત તત્વનો, ભિન્નતાનો, કર્મના ઉદયનો, કર્મના ઉદયમાં બનતી પરિસ્થિતિઓનો. એ પરિસ્થિતિ મને પ્રભાવિત કરી શકવામાં સમર્થ નથી. હું મો વડે પ્રભાવિત થાવ તો હું દુઃખી થઈશ, હું જોડાઈશ તો હું દુઃખી થઈશ. કર્મ સિદ્ધાંત આ શીખડાવે છે કે ભયંકર કર્મના ઉદયો આવ્યા તો પણ જે જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની અંદરથી પુરુષાર્થની ધારા ઉભરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી કરી અને કરી કોઈ કર્મના ઉદય એને રોકી નથી શકે. આપણને શીખડાવે છે કર્મ સિદ્ધાંત. કર્મ સિદ્ધાંત સમજવાથી અનંત નિર્ભરતા આવે. થોડો પ્રેક્ટિકલ અપ્રોચ સમજો. કર્મ સિદ્ધાંત સમજવાથી સમતા આવે છે. કર્મ સિદ્ધાંત સમજવાથી વૈરાગ્ય આવે છે. કર્મ સિદ્ધાંત સમજવાથી જ્ઞાન જાગૃત થાય છે, સમ્યક જ્ઞાન થાય છે. કર્મ સિદ્ધાંત સમજવાથી દ્રવ્ય કર્મ ન કર્મ ભાવ કર્મથી રહીત મારું સ્વરૂપ છે એવા સ્વરૂપનું ભાન થાય છે. કર્મ સિદ્ધાંત સમજવાથી કર્મ જીવને રખડાવતા નથી, કર્મ જીવને દુઃખી કરતા નથી, કર્મ જીવને સુખી કરતા નથી, કર્મ જીવને બાંધતા નથી, કર્મ જીવને ચાર ગતિમાં ફેંકતા નથી એવી સ્વતંત્રતાનું ભાન થતા નિમિત્તાધીન કર્માધીન સંયોગાધીન દ્રષ્ટિ છૂટે છે. સાચો વૈરાગ આવે છે કે આજે કોઈ ઉદય આવ્યો છે તો એ ઉદય મેં પૂર્વમાં કરેલા પરિણામ જે છે એનું ફળ છે. જે પણ ઉદય આવે છે ને એ આપણા પૂર્વમાં કરેલા પરિણામનું ફળ છે. આ શરીર જેવું મળ્યું છે એ મળ્યું છે ને તો એ શરીર એટલે આવું મળ્યું. જેવું મળ્યું એ કેમ આવું મળ્યું? કારણ કે એવા પ્રકારના ભાવ જે પૂર્વમાં કર્યા છે. એ જે ટિફિનમાં બાંધીને અહીંયાથી લઈ જશું એ ખુલશે અને જે બાંધીને લાવ્યા છે એ ખુલી રહ્યું છે. આગળ ખુલશે અને હમણાં ખુલી રહ્યું છે. હમણાં જે ખુલી રહ્યું છે એ પૂર્વમાં બાંધેલું ટિફિન છે અને હમણાં જે બાંધી રહ્યા છે એ આગળ જઈને ખુલશે. હવે કેવું બાંધવું ને શું લઈ જવું એ આપણા હાથમાં છે. કેવું બાંધીને આવ્યા છે એ તો બતાવી રહ્યું છે કે કેવું બાંધીને આવ્યા છે. અને આપણે ઘણું સારું બાંધીને આવ્યા છે કે મનુષ્ય ભવરૂપી ટિફિન ખોલ્યું, સાચા દેવશાસ્ત્ર ગુરુનો સહયોગ મળ્યો, સાચા જીનાગમોનો આપણને સમાગમ થયો, ગુરુદેશ જેવા જ્ઞાની ધર્માત્માનો સમાગમ થયો. આ બધું આપણે બાંધીને આવ્યા છે. એનો ઉદય આવી રહ્યો છે. અને ઉદય ખર્ચાઈ રહ્યો છે અને શું બાંધીએ છે નવું એ વર્તમાન આપણા પરિણામ અને આપણા ભાવ ઉપર ડિપેન્ડ કરે છે, આપણી રૂચિ ઉપર ડિપેન્ડ કરે છે. છોડવાની આસક્તિ, જેટલી આની આસક્તિ કરશો એટલા જ આ શરીર નવા નવા મળતા રહેશે. જેટલો આના સંબંધીનો પરિગ્રહ વધારશો એવો સમય આવશે કે એ બહુ આરંભ બહુ પરિગ્રહમાં એવી નરક ગતિ આદિમાં જતા રહેશું કે ત્યાં લંચ માત્ર પણ કોઈ સહયોગ નહીં મળે. જેટલો સહયોગનો મોહ કરશું એવો સમય આવશે કે બધા સહયોગ છૂટી જશે અને સ્વભાવની આરાધના કરશું તો સ્વભાવ મળશે, સ્વભાવ મળશે, સ્વભાવની ઉપલબ્ધિ થશે, સ્વભાવમાં ભરેલા આનંદને ભોગવશું, સ્વભાવમાં ભરેલી વિતરાગતાને ભોગવશું અને એ આપણું ખરું સ્વરૂપ છે એવું સ્વરૂપ સમજીને અકૃત્રિમ આત્મતત્વ, અકૃત્રિમ જીનબિંબ, અકૃત્રિમ જીનાલયો અકૃત્રિમ આત્મતત્વને બતાવે છે. તો અકૃત્રિમ જીનબિંબ આત્મતત્વને બતાવે છે જે અકૃત્રિમ છે, જેને કોઈએ બનાવ્યો નથી. એ અકૃત્રિમ પ્રતિમાને કોઈએ બનાવી નથી, એમ અકૃત્રિમ જીનબિંબને પણ કોઈએ બનાવ્યું નથી. એવા અકૃત્રિમ જીનબિંબ એવો જે આપણો સ્વભાવ છે એ સ્વભાવના આપણે દર્શન કરીએ અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરીએ અને કર્મથી રહિત થઈ, દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મથી રહિત થઈ આપણે સિદ્ધ દશાને પામીએ એવી મંગલ ભાવના સાથે આજે આપણે કર્મ સિદ્ધાંતનો જે વિષય ઘણા ટાઈમથી ચાલી રહ્યો હતો એને આપણે પૂર્ણ કર્યો. નેક્સ્ટ ટાઈમથી આપણે નવો વિષય પ્રારંભ કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ यह अनंत उपकार है इसके लिए जिनवानी मात वंदना शत बार है वंदना शत बार अने कान में नित्य बोधिनी द्वादशांगी जिनवानी मात नो जय अमत्तो नानंद उपकारी कहन गुरु देव नो जय नन्य अवतार प्रश्नमूर्ति भगवती मात नो जय नंदीश दीप मां विराजमान अकृत्रिम जिन बिम અકૃત્રિમ જિનાલયોમાં બિરાજમાન અકૃત્રિમ જીન બિંબનો જય હો. અષ્ટાનિકામાં પર્વનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જિનેન્દ્ર બતાવ્યું.